શ્રોતા વક્તા બંને પરસ્પર અહોભાવ વ્યક્ત કરે છે અને તુમ સમતા તન કો બળભાગી, શ્રોતાને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી, અને વક્તાને પણ એ જ પ્રકારને લોભ થઈને વક્તાએ કેવા રહેવું જોઈએ? પાંચ ઉદાહરણ આપ્યા, સંત, બીટપ, સરિતા, ગીરી, ધરણી. સત્સંગ વખતે પણ આ પાંચની પાસેથી વક્તાએ ઉપદેશ લેવો જોઈએ. પરહિત હેતુ, પારકાનું જ ભલું થાય, મારું ભલું થવાનું હોય તો થાય કે ન થાય એની કોઈ પણ ચિંતા નહીં, પણ પરહિત હેતુ, એના જીવનનું લક્ષ્ય ધ્યેય પણ એક જ, કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે મારે જગતના જીવોનું ભલું થાય અને હું ભગવાનનું આ કાર્ય કરું, એટલું જ એનું લક્ષ્ય, બીજો કોઈ લક્ષ્ય નહીં, કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા. અને એટલે જ ગરુડજી કાગભૂષણજીને કહે, મહારાજ તમારા જેવો કોઈ ભાગ્યશાળી આ જગતમાં બીજો નથી, કેમ કે આવા પ્રૌઢ ભગવદ ભક્ત જ્ઞાની તપસ્વી ત્યાગી વિરક્ત આપ છો, પરમ ભાગ્યશાળી છો, અને એમાં ભગવાનની કથાનો સત્સંગ આપને મળ્યો છે, અમને મળ્યો છે આપના દ્વારા. તો તમે અહીંયા નિર્જન એકાંતમાં બેસીને પણ આટલી સુંદર રીતે ભગવત કથા કરી, ભગવત સત્સંગ કરી શકો છો, આપ ભગવાનનું અનુસંધાન કરો છો, અને અનુસંધાન કરીને બીજાને પણ અનુસંધાન કરાવી આપો છો, એટલે તુમ સમતા નકો બળભાગ. તમારા જેવો ભાગ્યશાળી ક્યાંથી શોધું, બીજો લાવો ક્યાંથી? જેમ ભરતજીને માટે કહેવાય, ભરત ભરત સમ અહહી, ભરત જેવો બીજો કોઈ નહીં, ભરત ભરત જેવો જ. એમ ગરુડજી કે પ્રભુ આપ પણ એવા મહાન ભાગ્યશાળી છો, અને કે જેનું કોઈ વર્ણન નથી, આપનું અસ્તિત્વ આપના પોતાને માટેની ભગવત પરાયણતા, કોઈ આ સત્સંગી આવે તો એને સત્સંગ કરાવવો, એ વગર બીજું કોઈ કાર્ય. અને કોના જેવા? કાગ ઋષિ સાધુ તો છે, તપસ્વી છે, સંતની પાસે સત્સંગ હોય, વૃક્ષની પાસે તપ હોય, વૃક્ષની પાસે તપ, એક પગે ઊભું રહીને છાંયડો તો બીજાને માટે, ફળ તો બીજાને માટે, પોતાનું અસ્તિત્વ તો ઉપરના પશુ પક્ષીઓ માટે. એટલે સંત તરીકે સત્સંગ, વિટપ વૃક્ષ તરીકે તપસ્યા, સરિતા પરોપકાર માટે જ વહેતા રહેવાનું, વહેતા રહેવાનું, એમાંથી એકેય ઘૂંટડો પાણી નદી ના પીએ, એક પણ ફળ વૃક્ષ પોતે ન ખાઈ જાય, એમ એક પણ ક્ષણ, એક પણ શ્વાસ સંતને પોતાને માટે નહીં, સર્વ એક એક જે અહીંયા ગાડી દાખલો આપ્યો છે, એક એક સદગુણ એનામાં રહેલો છે. ગીરી બસ અડગ, સ્થિરતા, ધૈર્ય, ક્યારે પણ ડગે નહીં, ગમે એટલા પવન, કાળ તડકો, વરસાદ પડે, પર્વત પોતાની જ સ્થિરતાને, અંતર્મુખતાને ટકાવી રાખે, એ પણ કાગ ઋષિ પાસે. સરિતા, ગીરી, ધરણી, સહનશીલ. એક બ્રાહ્મણ હતો, એને ઋષિનો શાપ મળ્યો. પહેલા તો ભગવાન શિવે શાપ આપ્યો, જા સર્પ થઈ જાય, પછી પાછો ફરી બ્રાહ્મણ થયો, ફરી પાછો એ હઠે ચડ્યો તો લોમસું છે સાપ આપે જા કાગડો થઈ. પૃથ્વીની સહનશીલતાની જોડે કોઈ પણ સરખાવી નથી. પણ ગરુડજી કહે છે કાગ ઋષિ આપ તો ધરતીના જેવા પૃથ્વીના જેવા સહનશીલ પણ છો. ધરતી આશ્રય આપે અને આશરો આપનારો ધરતીને ખોદે મળમૂત્ર કરે તો પણ એક માની ગોદની માફક ધરતી એને હંમેશા સાચવે, એને ખાવાનું આપે ને સુવાડે ખરે. તો એ ધરતીમાં જે સહિષ્ણુતા છે, સહનશીલતા છે, એ સહનશીલતા આપનામાં પણ છે. કેવી રીતે? લોમસ ઋષિએ શ્રાપ આપ્યો તો ભગવાન શિવે પાર્વતીને કહ્યું, પાર્વતી જો મારા ભગવાનનો ભક્ત કેવો હોય છે, ઉમા જે રામ ચરણ રત, જે ભગવાનના ચરણોમાં ભક્તિ કરનારો છે, જેને ભગવાનના ચરણોમાં રતિ છે, રામ ચરણ રત વિગત કામ અમૃત, એને કોઈ અપેક્ષા નથી, કોઈ અહંકાર નથી, અને નિજ પ્રભુભાઈ દેખાય જગત, આખું જગત મારા ભગવાનનું છે, મારા ભગવાનમાં છે, ભગવાન સર્વમાં છે, અને સર્વ ભગવાનમાં છે, આ એક જ વાત. બસ એ જ વાતને અહીંયા આગળ કહ્યું, ધરણી તમે એટલી બધી સહનશીલતા રાખી છે, એટલી સહનશીલતા રાખી છે કે મુનિએ શ્રાપ આપ્યો તો પણ હર્ષિત ભયું મેં કાગ તબ, હું હસતા હસતા કાગડો થઈ ગયો મને શ્રાપ આપ્યો એની સાથે. નિસન કરો વિરોધ, મારે વિરોધ કોનો કરવો? કે શ્રાપ આપનારો ભગવાન, શ્રાપ લેનારો ઉમા જે રામ ચરણ રત વિગત કામ મદ ક્રોધ નિજ પ્રભુમય દેખાય જગત, આખું જગત ભગવાનમય દેખાતું. એને ગાળ ભાડી, એનામાં ભગવાન બેઠેલો. ધરણી સહનશીલતા, પૃથ્વીની સહનશીલતાની જોટે બીજું કોઈ ના આવી શકે. એમાં ચેતના છે પૃથ્વી, જેમ આપણે ફરીએ છીએ, અરીએ છીએ, ફરીએ છીએ, એમ પૃથ્વી પણ ફરે છે. જેનામાં ચેતના ના હોત સ્થિર ના થઈ ગયો. અને કેટલા વર્ષો છે એની કોઈ ગણતરી? કેટલા યુગો છે? એમાં ચેતના છે, એમાં સંવેદના છે, અને એટલી સંવેદના અને ચેતના હોવા છતાંય આટલી બધી સહનશક્તિ, અને આપણામાં થોડીક વધારાની અક્કલ હોય તો તરત ઊંચા ચડી જઈએ. અહંકાર, હું આવો મોટો વિદ્વાન છું, આવો. પણ કાગ ઋષિ આપની ધીરતા, આપની સહનશીલ, બસ એટલું જ કહેવાય કે ગરુડજીએ જે અનુભવ કર્યો કાગ ઋષિમાં, કયો? ધૈર્યાદિ સદગુણયુક્ત શુભ શાંત વૃત્તિ, ધીરજ ધૈર્ય સહિત બધી જ વૃત્તિઓ શાંત અને શુભ. એ આપણને જય મહારાજનામાં દર્શન થયું. કાગ ઋષિમાં દર્શન કરતા ગરુડજીએ શીખવાડ્યું એમ મહારાજમાં પણ આ પાંચે છે, સંત છે, બિટપ તપ છે, સરિતા પરોપકાર છે, ગીરી ધીરતા અને ગંભીરતા છે, ધરણી સહનશીલતા. તો આ છે તુમ સમજ તાત અને કૌ બળદ. આવો ભાગ્યશાળી કોણ હોય કે બધા જ આટલા બધા સદગુણ, બધા જ સદગુણ ધીરજ પૂર્વક બધી જ વૃત્તિઓને શાંત કરીને એમાં બેઠા હોય. નીલાંચલ ઉપર બેઠા છે, ચાર વૃક્ષો ઉપર આખો દિવસ રહી સત્સંગ ભજન જપ તપ કર્યા કરે તો આ ભાગ્યશાળીતા, ભાગ્યવંતતા. પણ એમ એની સાથે કે વૃક્ષ પોતાનું એક પણ ફળ ન ખાય, પક્ષીઓ માટે, લોકો માટે. નદી યુગો સુધી વહેતી હોય હજારો ટન એમાંથી પાણી જયા કરતું હોય, વહ્યા કરતું હોય, પણ એમાંથી એક છાંટો એ પોતાને માટે નહીં. આ સંત જીવન, અને એના માટે કહ્યું સંત હૃદય નવનીત સમા. સંતનું હૃદય, સાધુનું હૃદય માખણ જેવું હોય. માખણની ઉપમા આપી તો દીધી, પણ તુલસીદાસજીને એમાં પણ કંઈક ઉણપ લાગી. હૃદય માખણ જેવું હોય, ઓહો, એક પાતળો વાર હોય ને, કે રેશમનો પાતળો દોરો હોય ને, તો માખણની પાર નીકળી જાય, કાપી નાખે, એટલું હૃદય માખણ જેવું. હૃદય પણ માખણ જેવું એટલું જ કોમળ હોય. ભગવાનની ભક્તિનો, પ્રેમનો તંતુ આખા હૃદયની પાર નીકળી એટલે. પણ છતાંય તુલસીદાસજીને ભક્ત હૃદયના, સંત હૃદયની આ ઉપમા એમને સ્વીકાર્ય નથી.